समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय करी रह्या छीए। एमां समयसारमां निर्जरा अधिकारमां आपणे गाथा 196 सुधी स्वाध्याय कर्यो छे અને એના પછી આવતા કળશ 135 પણ આપણે કર્યો છે। હવે આગળ ગાથા 196 પછી અહીંયા ગાથા 196માં જે વાત આવી એને દ્રષ્ટાંત સહિત સમજાવતા ગાથા 197મી કુનકુંદાચાર્ય ભગવાન કહે છે। પણ તે પહેલા આપણે ગાથા 196માં જે વાત આવી એનું સહેજ પુનરાવર્તન કરી લઈએ કે કોઈ પુરુષ મદિરાને એટલે દારૂને અરતિ ભાવે અપ્રીતિથી પીએ છે તો તે એમાં ઉન્મત્ત થતો નથી, એમાં મોહિત થતો નથી, એમાં આવી જતો નથી। તેવી જ રીતે નાની પણ દ્રવ્યના ઉપભોગ પ્રત્યે એટલે કે દ્રવ્યનો ઉપભોગ કરે છે ત્યારે એના પ્રત્યે અરતિભાવે અત્યંત અરતિભાવે એટલે વૈરાગ્ય ભાવે વર્તે છે, તેથી એને નવા કર્મનો બંધ પડતો નથી। અહીંયા મહાત્મા એ દર્શાવ્યું છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની એ વૈરાગ્ય સહિત છે અને એ વૈરાગ્યનું મહાત્મ્ય એટલું બધું છે કે એને લીધે એને નવા કર્મનો બંધ પડતો નથી। એ વિરાગી ભાવ, સમ્યક જ્ઞાન સહિતના વિરાગી ભાવનું સામર્થ્ય અહીંયા દર્શાવવામાં આવ્યું, એનો ઘણો વિસ્તાર આપણે કર્યો છે। હવે ગાથા 197માં અહીંયા કહે છે કે સેવ માનોપી ન સેવતે અસેવ માનોપી સેવક કશ્ચિત પ્રકરણ ચેષ્ટા કશ્યાપી ન ચ પ્રાકરણ ઇતિ સભવતી। ગાથા 197 ગુજરાતીમાં લઈએ। સેવે છતાં નહીં સેવતો અણસેવતો સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જેમ નહીં ઠરે। હવે અહીંયા બે શબ્દ છે, પ્રકરણ અને પ્રાકરણ। પ્રકરણ એટલે આપણે સાદી ભાષામાં ઇંગ્લિશમાં એનું ટ્રાન્સલેશન જે કરીએ ચેપ્ટર, કોઈ પણ નવી વસ્તુ શરૂ કરીએ છીએ તે, અને પ્રાકરણ એટલે એમાં એનો સ્વામી થઈને જે વર્તવાપણું થાય છે એનો કરતા જે થાય છે તે પ્રાકરણ છે। એટલે આટલો અર્થ સમજી અને હવે આપણે ગાથાનો અર્થ લઈએ એટલે બધું સહેલું થઈ જશે। ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે કશ્ચિત સેવ માનહ અપી ન સેવતે, એટલે કે કોઈ તો વિષયોને સેવતો છતાં નથી સેવતો, અને અસેવ માનહ અપી સેવક, અને કોઈ નહીં સેવતો છતાં સેવનારો છે, વિષયોને સેવનારો છે। કશ્યપી પ્રકરણ ચેષ્ટા ન ચસ પ્રાકરણ ઇતિ ભવતી, જેમ કોઈ પુરુષને પ્રકરણની ચેષ્ટા કોઈ કાર્ય સંબંધી ક્રિયા વર્તે છે તો પણ તે પ્રાકરણિક નથી, તો પણ તે પ્રાકરણિક નથી. પ્રકરણ એટલે એ કાર્ય અને પ્રાકરણિક એટલે કાર્ય કરનારો. કોઈ વિષયને સેવે છે, એવો સેવે છે છતાં પણ એ સેવતો નથી, અને કોઈ નથી સેવતો છતાં સેવનારો છે. વિષયોને એ નથી સેવતો છતાં સેવનારો છે. આ તો મૂળભૂત વાત કરી, આ તો પ્રયોજનભૂત વાત કરી, પણ એને દ્રષ્ટાંતથી અહીંયા સમજાવ્યું છે કે જેમ કોઈ પુરુષ કોઈ કાર્યની કરવાની ચેષ્ટા કરતો જણાય છતાં તે કરનારો નથી, કોઈ પ્રકરણની ચેષ્ટા કોઈ કાર્ય સંબંધી ક્રિયામાં એ વર્તે છતાં પણ એનો સ્વામી એનો કરનારો નથી, એવી રીતે જે વિષયને સેવતો દેખાય છે છતાં પણ તે એનો સેવનારો નથી, અને જે સેવતો નથી દેખાતો એ ખરેખર સેવનારો છે, એ વિષયને સેવનારો છે. આ દ્રષ્ટાંત ઉપરથી વાત સમજાવવામાં આવી. અહીંયા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહીં હોવાથી પ્રાકરણિક નથી. પ્રકરણનું એટલે કે જે કાર્ય છે એનું સ્વામીપણું, એનો એ કરતા, એનો એ લાભ ગ્રહણ કરનારો એ નહીં હોવાથી એ પ્રાકરણિક નથી, એટલે એનો ખરેખર એ કરવાવાળો નથી, એનો કરતા નથી. ક્રિયામાં એ દેખાય છે, જે કાર્ય થઈ રહ્યું છે એમાં એ કાર્ય કરતો પ્રવર્તતો લાગે છે, છતાં પણ એનું કાર્ય નથી, એના એટલે કે એ કાર્યના સ્વામીપણે એના કરતાપણે એ નથી, એના નફા નુકસાનપણે એને કાંઈ એની સાથે લેવા દેવાપણું નથી. અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહીં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે, અને બીજો એ દેખીતી રીતે એ ક્રિયા કરનારો નથી, એ ક્રિયામાં પ્રવર્તતો નથી, છતાં પણ એ કાર્યનો એ સ્વામી છે, એ કાર્ય દ્વારા એને લાભ અથવા નુકસાન થાય છે, એટલે એવું સ્વામીપણું હોવાથી એને પ્રાકરણિક કહ્યો છે. બીજો પુરુષ જે એ પ્રકરણની ક્રિયામાં એ કાર્યમાં પ્રવર્તતો નથી છતાં પણ એનો સ્વામી હોવાથી એને એનું સ્વામી પણ હોવાથી એને પ્રાકરણિક કહ્યો છે, એ ક્રિયાનો કરતા કહ્યો છે, એ ક્રિયાનો લાભ પ્રાપ્ત કરનારો કે નુકસાન પ્રાપ્ત કરનારો એને કહ્યો છે. તેવી રીતે સમ્યક દ્રષ્ટિ પૂર્વ સંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદી ભાવોના અભાવને લીધે વિષય સેવનના ફળનું સ્વામીપણું નહીં હોવાથી અસેવક જ છે, અર્થાત સેવનારો નથી. અને મિથ્યાદ્રષ્ટિ વિષયોને નહીં સેવતો હોવા છતાં રાગાદી ભાવોના સદભાવને લીધે વિષય સેવનના ફળનું સ્વામીપણું હોવાથી સેવક જ છે. થોડુંક પહેલા આપણે સહેલું કરી દઈએ, ભાવાર્થમાં જે દ્રષ્ટાંત આપ્યું છે ને એને લઈને, તો મને લાગે છે કે બહુ સહેલાઈથી સમજાઈ જશે. ભાવાર્થમાં પંડિતજીએ દ્રષ્ટાંત બહુ સરસ રીતે મૂક્યું છે કે કોઈ શેઠ પોતાની દુકાન ઉપર કોઈને નોકર રાખ્યો હોય તો એ શેઠ પોતે ખરેખર કંઈ કાર્ય કરે નહીં, બધા કાર્યો પેલો નોકર જ કરે, દુકાનનો બધો વેપાર, ખરીદવું વેચવું લેવું મૂકવું એ બધા કામ નોકર કરે, તો પણ એ નોકર વેપારી નથી. નોકર એ શેઠનો આખો જે વેપાર છે એનો એ સ્વામી નથી, એનો એ લાભ કે નુકસાન પ્રાપ્ત કરનારો નથી. વેપારનો અને વેપારના લાભ નુકસાનનો એ નોકર સ્વામી નથી. ખરેખર એ બધું કરે છે, આખો વેપાર એ જ ચલાવે છે. ખરીદે છે માલ, માલ વેચે છે, એના હિસાબો પણ એ રાખે છે, એને બરાબર ગોઠવે છે અને ગ્રાહકને બરાબર એ સાચવે છે. બધા કાર્યો એ નોકર કરે છે, છતાં પણ એ કાર્યોમાં પ્રવર્તતો હોવા છતાં પણ એનો સ્વામી નથી. વેપારમાંથી થતા લાભ નુકસાન એને નથી થતા, તે તો માત્ર નોકર છે. અને એ શેઠનો કરાવ્યો બધું કામકાજ કરે છે. જે શેઠ છે તે વેપાર સંબંધી કાંઈ કામકાજ કરતો નથી, એ ઘેર બેસી રહે છે, તો પણ તે વેપારનો અને વેપારના લાભ નુકસાનનો ધણી હોવાથી, એનો સ્વામી હોવાથી તે જ વેપારી છે. શેઠ છે એ જ ખરેખર વેપારી છે, એ જ એનો સ્વામી છે. અને લાભ નુકસાન એ બધું એ શેઠને થાય છે. આ દ્રષ્ટાંતને આપણે હવે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ પર ઘટાડવાનું છે. તો કે જેમ નોકર વેપાર કરનારો નથી, દેખાય છે બધું કરતો, વેપાર કરતો જણાય છે, છતાં પણ એ વેપારી નથી, એ વેપાર કરનારો નથી, વેપારમાંથી થતા લાભ નુકસાન પ્રાપ્ત કરનારો નથી, તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ છે. સમ્યક દ્રષ્ટિ એ વિષયને સેવનારો નથી, એ વિષયને સેવતો દેખાય, છતાં પણ એ વિષયને સેવનારો નથી. અને જેમ શેઠ વેપાર કરનારો છે, વેપારનો એ સ્વામી છે, વેપારનો એ ધણી છે, છતાં કંઈ કરતો દેખાતો નથી, તેવી રીતે મિથ્યા દ્રષ્ટિ એ ભલે કંઈ કરતો ન દેખાય, છતાં પણ એ વિષયનો સેવનારો છે. હવે આ વાતને આપણે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે રીતે સમજાવી છે ને એ રીતે લઈએ, કેમ કે દ્રષ્ટાંત નહીં સમજાવ હોય એ તો વાત જલ્દી બેસે નહીં, એટલે આપણે જરાક ભાવાર્થને પહેલા લીધો છે. હવે મૂળ વાત ઉપર આવીએ. અહીંયા ટીકામાં એમ કહ્યું કે જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં, જેમ પેલો નોકર વેપારમાં પ્રવર્તે છે, તે રીતે આ સમ્યક દ્રષ્ટિ જીવ એ વિષયમાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહીં હોવાથી પ્રાકરણિક નથી, એવી રીતે એ સમ્યક દ્રષ્ટિ રાગ દ્વેષના અભાવને કારણે જે વિષયને ભોગવે છે એનો સ્વામી નથી, અને એવું સ્વામીપણું નહીં હોવાથી એનો કરતા નથી, એ દ્વારા એને નવા કર્મનો બંધ પડતો નથી. અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહીં પ્રવર્તતો હોવા છતાં, જેમ કે પેલા શેઠ જે પોતે ઘેરે જ બેઠેલા દેખાય છે, વેપારમાં દુકાનમાં આવીને કંઈ કરતા દેખાતા નથી, છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે, પરંતુ એનું સ્વામીપણું છે, વેપારનું સ્વામીપણું છે, તેવી રીતે મિથ્યા દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનું સ્વામીપણું છે, એટલે ભલે એ વિષયોમાં રાજતો ન દેખાય, છતાં એની દ્રષ્ટિ વિષયોમાંથી ખસી નથી, વિષયો પ્રત્યેનો આદર એને તો છે જ, વિષયોમાં સુખની બુદ્ધિ એને તો છે જ, પોતાના સ્વરૂપને એ જાણતો નથી, સાચા સુખની વ્યાખ્યાને સમજતો નથી, શાશ્વત સુખ ક્યાં છે અને કેવી રીતે પ્રાપ્ત થાય એને એ સમજ્યો જ નથી, એટલે એને આ ઇન્દ્રિયોના વિષયો અને એ વિષયો પ્રત્યે થતા પોતાના રાગ દ્વેષના ભાવો એનું સ્વામીપણું છે, અને એમ એના સ્વામીપણે વર્તતો થકો એ ખરેખર વિષયને ભોગવે કે ન ભોગવે, પણ એની રૂચિમાં એ હોવાથી, એનો એને અત્યાગ હોવાથી એને નવા કર્મનો બંધ થાય છે. આ વાત અહીંયા આપણને સમજાવી છે, એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહ્યું કે જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહીં હોવાથી પ્રાકરણિક નથી, અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહીં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે, તેવી રીતે સમ્યક દ્રષ્ટિ પૂર્વસંચિત કર્મના, પૂર્વસંચિત એટલે પહેલા જે કર્મ બાંધ્યા છે તે સંચય કર્યા છે, ભેગા કર્યા છે, તે પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદી ભાવોના અભાવને લીધે વિષય સેવનના ફળનું સ્વામીપણું નહીં હોવાથી એ વિષયોનો અસેવક જ છે, અર્થાંત સેવનારો નથી, અને મિથ્યાદ્રષ્ટિ વિષયોને નહીં સેવતો હોવા છતાં રાગાદી ભાવોના સદભાવને લીધે, રાગાદી ભાવો એને ટળ્યા નથી તેથી, મિથ્યાત્વ ગયું નથી તેથી વિષય સેવનના ફળનું સ્વામીપણું હોવાથી એ વિષય સેવનનો સેવક જ છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે અને ઘણી મહત્વની વાતો કરી છે, તો આપણે એ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો. પાના નંબર 47 પર નીચે ગાથા 197 ટીકા ઉપરનું પ્રવચન, એમાં સૌથી છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જેમ કોઈ છોકરાના લગ્ન હોય અને તેના પિતાએ તે સંબંધી કોઈ અન્ય ગૃહસ્થને કામ સોંપ્યું હોય તો તે ગૃહસ્થ તે કામમાં પ્રવર્તે છે, છતાં તે કામમાં તે ગૃહસ્થને સ્વામીપણું નથી. જો ગુરુદેવે આ બીજું ઉદાહરણ આપ્યું છે, લગ્ન સમયે સામાન્ય રીતે એવું બને છે કે ઘણા કામો હોય એટલે આપણે કોઈને કોઈ કામ બીજાને સોંપીએ, તો અહીંયા આ જે છોકરાના લગ્ન છે એના પિતાએ એમના કોઈ મિત્રને આ લગ્ન સંબંધીના કામો સોંપ્યા છે, એવું ઉદાહરણ લઈ અને ગુરુદેવ સમજાવે છે કે એવા કોઈ ગૃહસ્થને કામ સોંપ્યું હોય તો તે ગૃહસ્થ તે કામમાં પ્રવર્તે છે, એ બરાબર કામ કરે છે, છતાં તે કામમાં તે ગૃહસ્થને સ્વામી પણ નથી. એને એમ નથી કે આ મારા દીકરાના લગ્ન છે, એમ નથી, આ કાર્ય હું મારું કરું છું એમ નથી, પણ મિત્રનું કામ કરે છે, તેથી ખરેખર એ કામનો કરનારો નથી, એને સ્વામી પણ નથી, તેથી તે કામનો કરનારો નથી. કેમ કે તે ગૃહસ્થ કામ તો છોકરાના પિતા વતી કરે છે, જે કઈ કાર્ય કરે છે એ છોકરાના પિતા વતી કરે છે, એ પોતાનું કાર્ય છે એમ નથી. કંઈ પણ આપવું કે લેવું જે કંઈ કરે છે એ પેલા છોકરાના પિતા વતી કરે છે, કે એમના વતી આ એ પોતે લઈ આવે છે કે આપી આવે છે, એમનું કાર્ય છે એમ કરે છે. જ્યારે છોકરાનો પિતા તે કામમાં પ્રવર્તતો નથી, છતાં તે કામનો પોતે સ્વામી હોવાથી તે કામ તેનું છે, તે કામનો તે કરનારો છે. તેવી રીતે સમ્યક દ્રષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી, પહેલાનો જે કર્મનો ઉદય આવ્યો છે એ ઉદયથી એટલે કે એવા ઉદયના નિમિત્તે, ઉદયથી એટલે ખરેખર તો શું છે કે ઉદયના નિમિત્તે સંયોગોની પ્રાપ્તિ તો થાય છે, ઉદયથી ફળ સ્વરૂપે જે પ્રાપ્તિ થાય છે તે એટલે એ પણ સંયોગ છે, અને એમાંય ખરેખર તો પૂર્વકર્મનો ઉદય છે. પૂર્વકર્મના ઉદયને કારણે એના વિશે આગળ ગુરુદેવે વાત સમજાવી છે. અહીંયા કહે છે કે પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદી ભાવોના અભાવને લીધે વિષય સેવનના ફળનું સ્વામીપણું નહીં હોવાથી અસેવક જ છે. આ સમ્યક દ્રષ્ટિની વાત કરી. હવે આવી વાત અજ્ઞાનીને જરા અઘરી લાગે, પણ અહીંયા કહે છે કે જેને અંદરમાં નિજ આનંદ રસનો સ્વાદ આવી ગયો છે એવા સમ્યક દ્રષ્ટિને વિષયનું સેવન છે છતાં તેને તેમાં રસ નથી, રૂચિ નથી, એનું સ્વામીપણું નથી. પોતાને આવી પડેલી ઉપાધિ છે એટલે એમાં જોડાયો છે, પણ એને રૂચિ નથી, રસ નથી, એમાંથી એને ખરેખર આસ્વાદ આવતો નથી, એની તૃષ્ણા પણ નથી. ફરીથી એવા સંયોગો પ્રાપ્ત કરવા પ્રત્યેનું એમને કોઈ વલણ નથી કે ફરીથી પણ આ પ્રાપ્ત થાય, ફરીથી આ મળે, આમાંથી આનંદ આવે છે, આમાંથી મને સુખ મળે છે, એવી વાત જ નથી. એમને તો એના પ્રત્યે તીવ્ર અરતિ છે, અરુચિ છે, એમને એમાં રસ નથી. સમ્યક દ્રષ્ટિને પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદમાંથી જ રસ પ્રાપ્ત થાય છે, અને એ સ્વરૂપમાંથી આવતા આનંદનો રસ એવો છે કે જગતના કોઈપણ પદાર્થ, કોઈપણ સંયોગોમાંથી આવતા જે આનંદ છે એને બધાને પિક્કા પાડી દે એવો રસ છે. એમાં એને પછી કઈ સુખની બુદ્ધિ રહેતી નથી. જગતના પદાર્થોના ભોગવવાના ભાવ ને એ હણી નાખે છે એવો નિજ આત્મ રસ છે. આત્મામાંથી આવતો રસ છે એ જગતના પદાર્થો ને ભોગવવાનો ભાવ જે થતો હતો એ ઉત્પન્ન થવા જ દેતો નથી, કેમ કે પેલો આનંદનો રસ જે છે તે અમૃત સમાન છે, અને આ જગતના પદાર્થોની રૂચિ કરીને એમાંથી આનંદ પ્રાપ્ત કરવાની જે બુદ્ધિ છે, જે વિકલ્પ છે, એ તો દુઃખરૂપ છે. તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને નિજ આનંદ રસનો સ્વાદ આવી ગયો છે, અને એવા સમ્યક દ્રષ્ટિને વિષયનું સેવન છે, ઇન્દ્રિયો દ્વારા વિષયનું સેવન છે, છતાં તેને તેમાં, એટલે કે ઇન્દ્રિયો દ્વારા વિષયના સેવનની અંદર રસ નથી, રૂચિ નથી. પોતાને થયેલા આત્માના આનંદ રસના સ્વાદ આગળ એ વિષયનો સ્વાદ તો એને ઝેર જેવો લાગે છે, એને એ સ્વાદ તો ઝેર જેવો લાગે છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે પૂર્વ સંચિત કર્મના ઉદયથી, એમ લીધું છે ને, એટલે કે પૂર્વે બાંધેલા કર્મના ઉદયથી જ્ઞાનીને સંયોગો મળ્યા છે, અને તેના સેવનનો રાગ હોવા છતાં તેમાં રસ રૂચિ નથી. આનંદના અનુભવનું જ્યાં અંદરમાં જોરદાર પરિણમન છે, એટલે કે આત્મામાંથી આવતા આનંદના અનુભવનું, આત્મામાંથી આવેલા આનંદનો અનુભવ એને થયો છે, સ્વાનુભૂતિ છે, એ સ્વાનુભૂતિ વખતે જે અલૌકિક આનંદનું વેદન હતું એ અવિસ્મરણીય છે, એટલે કે ભૂલાતું નથી, એ જતું નથી. અને સાથે જે ભેદ જ્ઞાન અનુભવ સહિતનું થયું કે પોતે કોણ છે, પોતે આ વર્તમાન પર્યાય જેવડો કે વર્તમાન પર્યાય જેવો નથી, પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે, આવો જે અનુભવ, એ અનુભવનું બળ અંદરમાંથી સતત આવ્યા કરે છે, એટલે એ વાત એને જતી નથી. એ બહારમાં રહ્યો છે, વિકલ્પમાં રહ્યો છે તે વખતે પણ એ અંદરમાંથી એ બળ એને સતત આવ્યા કરે છે, એટલે આનંદના અનુભવનું જ્યાં અંદરમાં જોરદાર પરિણમન છે ત્યાં એ વિષય રાગ એ ટકતા નથી, વિષયરાગ કઈ એવા જોરદાર નથી, એમ અહીંયા તો કહેવું છે. ગુરુદેવ દાખલો આપીને સમજાવે છે કે જેમ એકવાર જેણે મીઠા મધુર દૂધપાકનો સ્વાદ ચાખ્યો હોય તેને રાતી જુવારના રોટલા ફીકા લાગે છે, તેમ આનંદના રસ આગળ જ્ઞાનીને વિષયનો રસ નિરસ અથવા વિરસ લાગે છે. આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ પૂર્વ સંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયને, એટલે કે સાતાનો ઉદય હોય તો અનુકૂળ સામગ્રી મળે છે ને. હવે સામગ્રી તો સામગ્રીના ઉપાદાનના કારણે આવે છે, અને કર્મનો ઉદય તેમાં નિમિત્ત છે. પુણ્યબંધ થયો તો અને હવે એનો ઉદય આવ્યો છે, એટલે એ ઉદય ખરેખર કઈ સામગ્રી આપે છે એમ નથી. સામગ્રીમાં એને મિલકત મળી, એનો પુણ્યનો ઉદય એવો હતો કે એવા ઉદયના ફળ સ્વરૂપે એને મિલકત મળી. તો એ મિલકત જે છે એ જુદું દ્રવ્ય છે અને એના કર્મનો ઉદય છે એ જુદું દ્રવ્ય છે. બંને દ્રવ્ય જુદા છે. પુણ્ય કર્મનો ઉદય આવ્યો છે તો એ પુણ્ય કર્મ જળ કર્મ એના પરમાણુઓ પૂદગળ પરમાણુઓ કારમણે રજકણો એ જુદા છે. એ ઉદયમાં આવ્યા છે તો એ કર્મ ઉદયમાં આવ્યું છે એ જુદું છે અને જે આ સામગ્રી મળી એના ફળ સ્વરૂપે જે સામગ્રી મળી એ જુદી છે. એ માલ મિલકત ધનની પ્રાપ્તિ થઈ એ બંને વસ્તુ જુદી છે. છતાંય આપણે તો એમ કહીએ છીએ ને કે પુણ્યના ઉદયને કારણે આ લક્ષ્મી પ્રાપ્ત થઈ, આ ધન મળ્યું, આ મિલકત મળી. બંને વસ્તુઓ જ જુદી છે છતાં પણ એમ કહેવામાં આવે છે. એ તો ઉપચાર કરીને કહેવામાં આવે છે, વ્યવહાર નહીંનું કથન છે. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે સમ્યક દ્રષ્ટિ પૂર્વ સંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયને એમ જે કહેવામાં આવ્યું છે તો એમાં ખરેખર શું છે? તો કે એનો અર્થ એ છે કે સાતાનો ઉદય હોય તો અનુકૂળ સામગ્રી મળે છે. પણ ભાઈ, એ સામગ્રી જે મળે છે એમાં એ સામગ્રી એ પણ એ દ્રવ્ય છે, એ પણ એક જુદું દ્રવ્ય છે. અને એ દ્રવ્ય છે ભલે પૂદગળ દ્રવ્ય છે તો પણ એનું પણ પરિણમન થાય છે અને એ સામગ્રી એના ઉપાદાનના કારણે ત્યાં આવી છે. એ સામગ્રી પોતે પોતાના ઉપાદાન કારણે ત્યાં આવી છે અને એ વખતે નિમિત્ત તરીકે પેલા કર્મનો ઉદય છે. માલ મિલકત ધન જે કંઈ આવ્યું છે ત્યાં એના પોતાના કારણે આવ્યું છે. જો એમ ન સમજશો કે જળ પદાર્થો કંઈ કરી શકતા નથી એમ ન સમજશો. આપણે શરૂઆતમાં જ શીખી ગયા છીએ કે છ દ્રવ્ય છે અને દરેક દ્રવ્ય જે છે એ પોતે પોતાનું પરિણમન કરે છે, એ ક્રિયાશીલ છે. એટલે એ જળમાં પણ એવા અનંત ગુણ છે અને એ પણ પોતે પોતાનું કાર્ય કરે છે, એનો કરતા એ પોતે જ છે. એ પછી સ્કંદરૂપે થાય એટલે એનું કાર્ય ભૂલી જાય એમ બનતું નથી. સ્કંદમાં પડેલો દરેક પરમાણુ ક્રિયાશીલ જ છે. સ્કંદની અંદર અસંખ્ય પરમાણુઓ ભેગા થાય અને સ્કંદ બને તો એ સ્કંદની અંદર પેલો પરમાણુ કંઈ નિષ્ક્રિય થઈ જતો નથી, એ કંઈ એની ક્રિયાવતી શક્તિને ગુમાવતો નથી. એનું પરિણમન એ વખતે પણ ચાલુ જ છે. અને આ તો વિજ્ઞાન દ્વારા પણ આપણે સમજ્યા છીએ કે ન્યુટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોન એ વખતે પણ એનું કાર્ય કરે છે. ઇલેક્ટ્રોન પ્રોટોન ફરે છે. તો એ વાતને અહીંયા પણ સમજવાની છે કે એ પૂદગળ છે તો એ પૂદગળના પરમાણુઓનું કાર્ય જ્યારે એ પૂદગળો સ્કંદમાં છે ત્યારે પણ છે અને સ્કંદ રૂપે પણ એક વિભાવ પરિણમન પણ જુદું થઈ રહ્યું છે. એટલે એ વિભાવ પરિણમન છે જે સ્કંદનું એ અહીંયા એને લાવ્યું છે એમ કહીએ તો ખોટું નહીં. એટલે કે જે સામગ્રી પ્રાપ્ત થઈ છે એના ઉપાદાનના કારણે અહીંયા એને પ્રાપ્ત થઈ છે. એટલે કે એ આવી છે અને એવું સામગ્રીનું અહીંયા આવવું એના ઉપાદાનના કારણે છે. ત્યારે એ વખતે નિમિત્ત તરીકે કર્મનો ઉદય છે. નિમિત્ત તરીકે કર્મનો ઉદય છે. એક જ લીટીમાં આ વાત ગુરુદેવે સમજાવી છે, પણ જો બરાબર ધ્યાન રાખીને વાંચીએ નહીં ને તો આવી મહત્વની વાત છે ને એના તરફ આપણું લક્ષ્ય જાય નહીં. બહુ સમજવા જેવી વાત છે. આ વાતને બરાબર વિચારવામાં આવે તો ઘણી વસ્તુના સમાધાન થઈ જાય. આ જગતના પદાર્થો પ્રત્યે જે આશ્ચર્ય થાય છે ને એ બધા આશ્ચર્યો સમી જાય એવી આ વાત છે. ગુરુદેવે શું કહ્યું છે કે ભાઈ, સામગ્રી તો સામગ્રીના ઉપાદાનના કારણે આવે છે અને કર્મનો ઉદય તેમાં નિમિત્ત છે. ખરેખર નિમિત્ત કાંઈ કરતું નથી, ઉપાદાન કારણ જ મુખ્ય છે. જળ કર્મના કારણે સામગ્રી મળે છે એમ નથી. જળ કર્મનો ઉદય છે એ તો એમાં નિમિત્ત છે. જળ કર્મના રજકણ જુદી ચીજ છે અને સામગ્રીના રજકણ જુદી ચીજ છે અને તેઓ એકબીજાને સ્પર્શતા નથી, એકબીજાને અડતાય નથી. તો બહુ સિદ્ધાંતની મહત્વની વાત ગુરુદેવે સહજ રીતે કહી દીધી. આના ઉપર વિચાર કરવામાં આવે તો આપણને એમ થઈ જાય કે ઓ આ બધું હું શું લઈને બેઠો છું. પૂર્વકર્મના ઉદયને કારણે એટલે શું, પૂર્વકર્મના ઉદયના નિમિત્તે જે કંઈ પ્રાપ્ત થયું છે એ બધા પર પદાર્થો જડ છે, એની સાથે મારે કાંઈ લેવા દેવા નથી. જ્યારે જડ કર્મ છે એ પણ મારાથી જુદા છે, તો પછી એના ઉદયો અને એના ઉદયોના નિમિત્તે પ્રાપ્ત થતી આ સામગ્રીનો સ્વામી થઈને હું બેઠો છું, આ બધું શું છે? એના સ્વામી થવાનું મારામાં કોઈ સામર્થ્ય ન હોવા છતાં હું માન્યતામાં એવો સ્વામી થઈને બેઠો છું, આ તો મોટામાં મોટું મિથ્યાત્વ છે. આ ઘર, કપડા, કાર આ બધાનો હું સ્વામી થઈને બેઠો છું, આ કેટલું સાચું? આ તો બધું મિથ્યાત્વ છે. હું ભગવાન આત્મા ત્રિકાળ જેવો છું તેવો જ છું, હું બદલાઈ શકતો જ નથી, એ વાતને ભૂલીને હું આ બધું શું લઈને બેઠો છું? ખૂબ વિચાર કરવા જેવી વાત છે પ્રભુ. આપણે એક બીજું ઉદાહરણ લઈએ, આ મહત્વની વાત આવી છે તો આપણે એ વાતને આજે બહુ સારી રીતે વિચારીએ. કે જ્યારે આપણે કેમિસ્ટ્રીમાં અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણે જાણીએ છીએ કે H2O ની અંદર પણ ઓક્સિજન રહેલો છે, પાણીની અંદર ઓક્સિજન છે. હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ ભેગા થઈ અને પાણી બને છે, ત્યારે એ ઓક્સિજન છે એ એના કોઈ ગુણને, એના ધર્મને ગુમાવે છે? ઓક્સિજન જે છે કે જે કોઈ પણ બળવાની ક્રિયામાં એ કાર્ય કરે છે, ઓક્સિજનની હાજરીમાં પદાર્થ બળે છે અને એવા સંયોજનો થાય છે, તો એવો એ ઓક્સિજન એના ગુણધર્મોને જ્યારે એ પાણી રૂપે છે ત્યારે ખરેખર ગુમાવી દે છે કે એક બધું ક્ષણિક છે? જો ઓક્સિજન પાણીમાં રહેલો ઓક્સિજન એના ગુણધર્મોને ગુમાવતો હોય તો એમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર કર્યા પછીથી જે ઓક્સિજન છૂટો પડે એમાં કોઈ ઓક્સિજનના ગુણધર્મો હોય જ નહીં. પણ એવું તો બનતું નથી. પાણીમાંથી છૂટો પાડવામાં આવેલો ઓક્સિજન પણ એવા જ ઓક્સિજનના ગુણધર્મોને ધારીને બેઠો છે જે બીજી જગ્યાએ ઓક્સિજન છે તેવા. એટલે કે કોઈ ગુણધર્મોને એ ઓક્સિજન ગુમાવતો નથી. કોઈ પણ સંયોજનમાં રહેલો ઓક્સિજન ઓક્સિજન જ છે, એનામાં એવા ને એવા ગુણધર્મો દરેક વખતે પડ્યા છે. કોઈ પણ સંયોજનમાં રહેલો, એ કાર્બન ડાયોક્સાઇડમાં રહેલો ઓક્સિજન હોય કે પાણીમાં રહેલો હોય, એ ગમે તે સંયોજનમાં રહેલો ઓક્સિજન તો ઓક્સિજન જ છે, એના ગુણધર્મો સહિત જ છે. એમાંથી એને જુદો પાડતા એમાં ઓક્સિજનના બધા જ ગુણધર્મો રહ્યા હોય છે. આ વાત એટલા માટે કરવાની છે કે આ જીવ એ પણ એવું જ એક દ્રવ્ય છે, એવું એક તત્વ છે કે જે ક્યારેય પોતાના ગુણોને ધર્મોને ગુમાવતું નથી. આ જીવ દ્રવ્ય, આ જીવ તત્વ એ પણ એવું જ છે કે મનુષ્યની પર્યાયમાં હોય, તિર્યંતની પર્યાયમાં હોય, નારકીની પર્યાયમાં હોય કે નિગોદની પર્યાયમાં હોય, ગમે તે પર્યાયમાં હોય, છતાંય આ જીવ ભગવાન આત્મા એ ત્રિકાળ જ્ઞાયક 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 જ રહ્યો છે. એ પોતે પોતાના ગુણધર્મોને ગુમાવતો નથી, એના અનંત ગુણો છે, એમાં કોઈ ફેર પડતો નથી. આટલી વાતને આપણે પકડવાની છે, આટલી વાતને સમજવાની છે. અને આ જીવની વાત કરતા પછી એ વાતને પોતાની ઉપર ઉતારવાની છે કે હું ભગવાન આત્મા જીવ છું, હું ગમે તે પર્યાયમાં હોઉં છતાં પણ હું જ્ઞાયક જ છું, એ વાત જતી જ નથી. બહુ સહેલાઈથી સમજાય એવું છે પ્રભુ વાત. એમ દરેક પદાર્થ છે એ પોતે પોતાના સ્વચતુષ્ટયમાં છે, એ સિદ્ધાંતની વાત આપણને સમજાવી, ધર્મ દ્વારા એ વાત આપણને સમજવામાં આવી. એ પોતે પોતાના ગુણધર્મોને ગુમાવતું નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર રીતે પરિણમે છે, પણ એ દરેકના પરિણમન છે, એ પરિણમનને એકબીજા સાથેના જે નિમિત્ત નૈમિતિક સંબંધો છે એમાં આપણે ગોથા ખાઈ જઈએ છીએ, એમાં આપણે ભૂલ કરી બેસીએ છીએ. બસ એ જ અજ્ઞાન છે. દરેક દ્રવ્યની સ્વતંત્રતા અને એના સ્વતંત્ર પરિણમનનો સ્વીકાર થવો જ જોઈએ. ગુરુદેવે અહીંયા એ વાત લીધી છે કે ભાઈ આ કર્મના ઉદયોની વાત કરી તો કર્મના ઉદયો છે એ જળ કર્મ છે, અને એ જળ કર્મ જે છે એને કારણે સામગ્રી મળે છે એ તો ઉપચારથી કથન કરવામાં આવ્યું. કેમ કે સામગ્રીના રજકણ જુદી ચીજ છે અને જળ કર્મના રજકણ પણ જુદી ચીજ છે. જો વાત તો બીજી હતી પણ એક વાત આટલી આવીને કે પૂર્વ સંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયો કેટલી વાત આવી એમાંથી આ સિદ્ધાંત ગુરુદેવે સમજાવી દીધો. ચાર લીટીની અંદર બહુ મહત્વની વાત મૂકી છે જેના તરફ ઘણીવાર આપણું ગંભીરતાપૂર્વક લક્ષ જતું નથી. કોઈકે અહીંયા એવો પ્રશ્ન કર્યો કે શબ્દો તો આવા ચોખ્ખા લખ્યા છે ને કે કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને, તો પછી ગુરુદેવ એનો શું અર્થ? ગુરુદેવ કહે છે કે જેવું લખ્યું છે એવો અર્થ છે, એમ અર્થ નથી ભાઈ. લખનારે જે અભિપ્રાયથી લખ્યું છે તે અનુસાર અર્થ કરવો જોઈએ. એમાં લખનારે શું લખ્યું છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે લખ્યું છે એનો અર્થ શું છે? કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને, એટલે એમાં એ વ્યવહાર નયનું કથન છે. કર્મના ઉદયો જેમાં નિમિત્ત છે એમ કહેવું છે. પુણ્યના ઉદયથી લક્ષ્મી મળે છે એમ કહેવું એ તો વ્યવહારની વાત છે. કેમ કે પુણ્યના અને લક્ષ્મીના રજકણો તો જુદા જુદા છે. પુણ્યનો ઉદય એમાં પુણ્ય કર્મબંધ છે, અને એના જળકર્મના અને પેલા લક્ષ્મીના બંનેના ઉદગળો તો જુદા જુદા છે, એ રજકણો તો ભિન્ન ભિન્ન છે. એટલે એનો અર્થ શું થયો? તો કે લક્ષ્મી આવે છે એવા રજકણો છે, એ આવે છે તો તે પોતાના કારણે આવે છે, એનું ઉપાદાન કારણ એનું પોતાનું છે, પણ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે એમ કહેવાનો એવો વ્યવહાર છે. ખરેખર તો પુણ્યના ઉદયના નિમિત્તે એમ કહેવાય છે. તેવી રીતે પૈસા જાય કે ન હોય તો તે પાપના ઉદયથી છે એમ કહેવાનો પણ વ્યવહાર છે. પાપ કર્મનો ઉદય છે માટે પૈસા આવ્યા નથી એમ ખરેખર નથી, પણ એવો વ્યવહાર એવો ઉપચાર કરીને કહેવામાં આવે છે. ખરેખર તો પૈસા તે કાળે સ્વયં આવવાના ન હતા તેથી નથી આવ્યા. પૈસા એ વખતે નહોતા આવવાના એટલે નથી આવ્યા, અને પરમાણુનું એવું પરિણમન થવાનું ન હતું તેથી ન થયું, એ વાત યથાર્થ છે. એટલે આ વાતને જેમ છે તેમ સમજવી જોઈએ. કે કેટલા બધા કથનો છે તે વ્યવહાર નયના કથનો હોય છે, એને કહેવા શું માગે છે એ અપેક્ષાથી સમજવા જોઈએ. અહીંયા વાત હતી કે પૂર્વ સંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત વિષયોને એમ કહ્યું ને, ત્યાં વિષયો અર્થાંત સામગ્રી, એ સામગ્રી તો પોતાના ઉપાદાનના કારણે પ્રાપ્ત થઈ છે, એ સામગ્રી પોતાના ઉપાદાનના કારણે અહીંયા આવી છે, પણ તેમાં નિમિત્ત કોણ છે? તો કહે છે કે પૂર્વ સંચિત કર્મ, પૂર્વ સંચિત કર્મનો ઉદય. બસ આ નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કહ્યું કે પૂર્વ સંચિત કર્મના ઉદયથી વિષયો પ્રાપ્ત થયા છે, એ વિષયો સામગ્રી પ્રાપ્ત થઈ છે. ખરેખર તો સામગ્રીના પરમાણુ તે કાળે સ્વતંત્ર રીતે પરિણમન એટલે ગતિ કરીને સંયોગપણે આવ્યા છે અને એમ જ આવવાના હતા. હવે ગાથાની મૂળ વાત ઉપર આવીએ. ટીકામાં જે કહ્યું છે તેને સમજીએ તો અહીંયા પાના નંબર 49 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ પૂર્વકર્મના ઉદયથી પ્રાપ્ત વિષયોને સેવે છે અને છતાં અસેવક છે. અસેવક છે, જો ભાષા જોઈ, વિષયો તો પોતપોતાના કારણે આવ્યા છે, વિષયો તો પોતપોતાના કારણે આવ્યા છે, પણ તેમાં પૂર્વકર્મનો ઉદય નિમિત્ત છે, તો પૂર્વકર્મના ઉદયથી વિષયો પ્રાપ્ત થયા છે એમ વ્યવહારથી કહ્યું. અને વળી તે વિષયોને એવી સામગ્રીને સમ્યક દ્રષ્ટિ સેવે છે એમ કહ્યું. હવે ત્યાં પણ એમ જ છે કે સમ્યક દ્રષ્ટિ આત્મા એ જુદો અને પેલી સામગ્રી પણ જુદી, બે પદાર્થો ભિન્ન છે. પરને કંઈ સેવી શકાય છે? એવી સામગ્રી જે પર છે એને કંઈ સેવી શકાય છે? કદીએ નહીં. તો કહ્યું છે ને, કહ્યું છે ને અહીંયા કે પર પદાર્થોને સેવે છે. ભાઈ એ તો પર વિષયો પ્રતિ થતા રાગને ખરેખર સેવે છે. કેટલું સ્પષ્ટ કર્યું છે, પર પદાર્થને સેવે છે, વિષયોને સેવે છે. તો શું સેવે છે? તો કે એ પર પદાર્થો એ વિષયો પ્રતિ થતા રાગને એ સેવે છે. અને તો વિષયોને તે સેવે છે એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. ખરેખર તો જ્ઞાની વિષયો તરફનો એને જે રાગનો અંશ થાય છે તેને સેવે છે, એ વિષયોને નહીં. એ પર વિષયોને તો એ અડતોય નથી. જો આવી મહત્વની સિદ્ધાંતની વાત અહીંયા ગુરુદેવે સમજાવી દીધી. ગુરુદેવની આ જ વિશેષતા હતી, ગમે તે ગાથા હોય એની અંદર સિદ્ધાંતની વાત, મુખ્ય વાત, નિમિત્ત ઉપાદાનની વાત, નિશ્ચય વ્યવહારની વાતને બહુ સરસ રીતે સમજાવી દીધા. એ ગાથાનો અર્થ તો કરે પણ વધારામાં આ વાત દરેક વખતે સમજાવે અને એમ કરી અને આપણને મિથ્યાત્વ છોડાવે, આપણી મિથ્યા માન્યતા છે એને એ હણી નાખે. બહુ સરસ વાત મૂકે છે. પ્રભુ આ રોજે રોજ સ્વાધ્યાય કરીએ છીએ એ એટલા માટે જ કરીએ છીએ કે એ વાતની આપણને દ્રઢતા થાય અને એક દિવસ એવો આવશે કે કોઈક વસ્તુ એવી હૃદયને સ્પર્શી જશે કે પછી બધું બહુ સહેલું થઈ જશે, પછી બધું બરાબર લાગશે, જેમ લાગશે કે બરાબર જ છે બધું, દ્રષ્ટિ બદલાઈ જશે. રોજે રોજ સ્વાધ્યાયમાં આવી વાત આવે છે, કોઈકને કોઈક વાત બેસે છે, કોઈકને કોઈક વાત બેસે છે. કારણ કે દરેક જીવ સ્વાધ્યાય વખતે પોતે પોતાની જ્ઞાન ક્રિયા કરે છે. જ્ઞાન ક્રિયા જીવ પોતે પોતાની કરે છે. સામે જે વાણી છે, સામે જે શબ્દ સંભળાય છે એ તો નિમિત્ત માત્ર છે, એ કાંઈ એનામાં કરતા નથી. જ્ઞાન ક્રિયા જીવ પોતે પોતાની કરે છે અને એ જ્ઞાન ક્રિયામાં જ એ પોતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાનો છે. એટલે એમાં આ જડ વાણી કાંઈ કરે છે એમ છે જ નહીં. વાણીના પૂતગળો જુદા છે અને જીવની પોતાની જ્ઞાન ક્રિયા છે એ જુદી વસ્તુ છે, બંને ભિન્ન વસ્તુ છે. વાણી જડ છે અને એ જે જ્ઞાન ક્રિયા છે એ તો ચેતન છે, એનું જ્ઞાન છે. ગુરુદેવ અહીંયા આગળ વાત કરે છે કે જે આ પદાર્થોની વાત જે કરીને, પદાર્થો બંને જુદા છે એ બધી વાત કરવામાં આવીને, દ્રવ્યની સ્વતંત્રતાની વાત કરવામાં આવીને, એટલે હવે અહીંયા વાત કરે છે કે અહીંયા આપણે જે ગાથામાં વાત જે છે તો બીજી વાત કરવી છે. અહીંયા તો કહે છે કે જ્ઞાની વિષયોને સેવતો થકો અસેવક છે, એ વાત આપણે તો અહીંયા કરવી છે. આ સૂક્ષ્મ વાત છે કે જ્ઞાની વિષયોને સેવક છે છતાં એ અસેવક છે. અગાઉની ગાથામાં આપણે વાત આવી છે અને એને અહીંયા તો વધારે ભાર આપીને કહેવી છે કે જ્ઞાનીને રાગાદી ભાવોનો અભાવ છે. જેને ચિદાનંદ રસ સ્વરૂપ સચ્ચિદાનંદમય ભગવાન આત્માના આનંદના રસનો સ્વાદ ચાખ્યો છે એવા ધર્મી જ્ઞાની જીવને રાગના રસની રૂચિ નથી, તેથી તેને વિષયોનો સ્વાદ લુખ્ખો અને બેસ્વાદ કડવો ઝેર જેવો લાગે છે. તેથી કહ્યું કે જ્ઞાની વિષયોને સેવે છે છતાં અસેવક છે. અને ઘણા બધા દાખલા દ્વારા આપણને આ વાત સમજાવી કે પદાર્થો ને ખરેખર એ સેવી શકતો નથી, પણ એના પ્રત્યે સેવવાનું જે થાય છે એમાં રાગનો અંશ પડ્યો છે, તો પણ એવા રાગના અંશ પ્રત્યે પણ એને રૂચિ નથી, એમ એ જ્ઞાની એનો સેવતો છતાં પણ અસેવક છે. પણ અજ્ઞાની જીવ આવા અભિપ્રાયને સમજે નહીં, એટલે એ કયા નયનું કથન છે એ સમજે નહીં, એટલે એને એમાં વાંધા પડે છે. ભાઈ, દરેક વાતમાં એક કઈ અપેક્ષાએ કહેવાય છે બરાબર સમજવું જોઈએ. શબ્દાર્થ, આગમર્થ, નયાર્થ, મતાર્થ અને ભાવાર્થ એમ પાંચ પ્રકારે ખરેખર તો અર્થ કરી અને તાત્પર્ય કાઢવું જોઈએ. વસ્તુનું સ્વરૂપ જ્યારે સમજીએ ત્યારે શબ્દાર્થ, આગમર્થ એટલે આગમાર્થ, નયાર્થ કયા નયનું કથન છે એ, મતાર્થ એટલે બીજા મતમાં કઈ રીતે વાત કરી છે અને અહીંયા આ મતમાં અહીંયા કઈ રીતે વાત કરી છે તે, અને એનો ભાવાર્થ એમાં શું ભાવ છે, એમ એ પાંચ પ્રકારે એનું રહસ્ય સમજી અને તાત્પર્ય કાઢવું જોઈએ. ઘીનો ઘડો કહીએ છીએ ને આપણે, તો કઈ ઘડો ઘીનો થોડો છે, એ તો ઉપચાર કરવામાં આવ્યો છે. એટલે એવા વ્યવહાર તો હોય, કથનમાં તો એમ જ વ્યવહારથી જ કહેવામાં આવે, એમ કે આખો ઉપદેશ છે એ વ્યવહારથી જ કહેવામાં આવ્યો છે. એ શબ્દમાં જે વાત આવી છે પણ એનો અર્થ પાંચ પ્રકારે કરવો જોઈએ. પાના નંબર 50 ઉપર આ ગાથા વિશે આગળ સમજાવતા ગુરુદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિ વિષયોને સેવતો હોવા છતાં રાગાદી ભાવોના અભાવને લીધે વિષય સેવનના ફળનું સ્વામીપણું નહીં હોવાથી અસેવક જ છે. જુઓ, જ્ઞાનીને કિંચિત રાગ થાય છે પણ તેનું એને સ્વામીપણું નથી, માટે તે સેવતો છતાં અસેવક જ છે. જ્ઞાન આનંદ સ્વભાવી પોતાની વસ્તુનો અનુભવ થતાં જે અતિન્દ્રિય આનંદનો શાંતિનો અનુભવ થયો કેવી શાંતિ પ્રગટિ એ જ એનો વૈભવ છે. એટલે એવો વૈભવ જયારે પ્રગટ થયો તેની આગળ ગરમીને આ બાહ્ય વિષયો ફિક્કા રસહીન લાગે છે. જ્ઞાનીનો વૈભવ શું છે? પોતાને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે એ જ એનો વૈભવ છે. આચાર્ય ભગવાને શરૂઆતમાં જ કહ્યું ને કે અમે અમારા વૈભવથી આ સમય સાર કહીશું, એ વાત આગળ ગાથામાં આવી ને. કેવો વૈભવ છે? એ એમના જ્ઞાનનો વૈભવ છે, એમના આનંદનો વૈભવ છે. પોતે જે પ્રાપ્ત કર્યું છે, સ્વરૂપમાં જઈને સ્વરૂપમાં લીનતા કરીને જે પ્રાપ્ત કર્યું છે, એવા જ્ઞાન આનંદનો જે વૈભવ એમની પાસે છે, એ દ્વારા એમણે આ સમય સારની ગાથાઓ કહી છે. અહીંયા એવા અતિન્દ્રિય આનંદનો શાંતિનો વૈભવ જે સમ્યક દ્રષ્ટિને પ્રગટ થયો તેની આગળ એવા સમ્યક દ્રષ્ટિને આ બીજા બધા બાહ્ય વિષયો તો ફિક્કા રસહીન લાગે છે. સમકીતિ ઇન્દ્રને ઇન્દ્રાસનમાં કે કરોડો અપ્સરાઓમાં ક્યાંય રસ નથી. ઇન્દ્ર છે ને એ સમકીતિ હોય, એને ઇન્દ્રાસન છે, એને કરોડો અપ્સરાઓ છે અને એની સેવામાં કેટલાય દેવો છે, પણ છતાંય સમકીતિ ઇન્દ્ર છે એને ખરેખર એની સાથે લુપ્તતા નથી, એ એમાં લુપ્ત નથી થતો. એ ઇન્દ્ર છે, એ સમકીતિ છે અને એ તો મોક્ષે જવાના જ છે. એને ક્યાંય આ કઈ અપ્સરાઓમાં કે ક્યાંય કઈ એને ખરેખર રક્તપણું નથી. આત્માના અનાકુળ આનંદના રસના સ્વાદ આગળ એ બીજું બધું જ બે સ્વાદ છે અને એવું બે સ્વાદ ઝેર જેવું જ એમને લાગે છે. ક્યારેક કદાચિત રાગની વૃત્તિ થઈ અને એવા રાગ થઈ આવે ત્યારે તે વખતે પણ એ વિષયોને તો ખરેખર હે માને છે, કાળા નાગ સમાન માને છે, એને છોડવા લાયક માને છે. કાળા નાગના મોંમાં કોઈને આંગળી મૂકવાનો ભાવ થાય છે? નથી થતો. એવી રીતે જ્ઞાનીને પણ રાગમાં અને વિષયોમાં મીઠાશ નથી, એમાં રાચવાનો ભાવ નથી થતો, એને એ ઝેર સમાન માને છે. અહીંયા 51માં પાના ઉપર શરૂઆતથી જ કહે છે કે આવી જ્ઞાનીની દશા છે અને મિથ્યા દ્રષ્ટિ આત્માને નથી જાણતો તેથી એ વિષયોને સેવે છે અને મિથ્યા દ્રષ્ટિ પોતાના સ્વરૂપને નથી જાણતો, આત્માના આનંદને નથી જાણતો, એ ખરેખર વિષયોને સેવે છે. એ બહારથી ભલે એમ લાગે કે વિષયોને નથી સેવતો, છતાં પણ એના રાગ દ્વેષ આદિ મોહના ભાવ ગયા નથી એટલે એ વિષયોને સેવે છે, કેમ કે એને વિષયો તરફની રૂચિ છે. ટીકામાં કહ્યું છે કે અને મિથ્યા દ્રષ્ટિ વિષયોને નહીં સેવતો હોવા છતાં રાગાદી ભાવોના સદભાવને લીધે વિષય સેવનના ફળનું સ્વામી પણ હોવાથી એ વિષયોનો સેવક જ છે, વિષયોનો સેવનાર જ છે. ગુરુદેવ કહે છે કે અજ્ઞાની ભલે સામગ્રીને સેવે નહીં પણ અંતરમાં તેને રાગના રસ રુચિ પડ્યા છે, એ સામગ્રી પ્રત્યે એને રૂચિ છે, એમાંથી એને સુખની પ્રાપ્તિનો ભાવ છે, એટલે તેને વિષય સેવનનો અભિપ્રાય મટ્યો નથી. ઇન્દ્રિયના વિષયોમાંથી આનંદની સુખની પ્રાપ્તિ થાય છે એવો અભિપ્રાય, પૈસા દ્વારા મને સુખની પ્રાપ્તિ થાય છે, પૈસા જ સુખનું કારણ છે, પૈસા હોય તો જ બધું થાય, જીવનમાં પૈસા વિના બીજું કાંઈ નથી, આવી માન્યતા 99% લોકોની હોય છે. ધર્મને સમજતા હોય એમાંથી પણ 99% માણસોને એમ તો છે જ કે ના પૈસા તો જોઈએ જ, પૈસા વિના કાંઈ થાય નહીં, એ વાત તો હજી જતી જ નથી. જે ધર્મોના વિષયમાં નથી, ધર્મને જરાય સમજ્યા નથી એની તો વાત જવા દો, એવા તો 100% લોકોને પૈસા જ બધું છે, પણ જે થોડું ઘણું ધર્મમાં કંઈક સમજે છે, શાસ્ત્રોનો અભ્યાસ છે, એમાંના પણ 99% માણસોને હજી એમ તો છે જ કે ભાઈ પૈસા તો જોઈએ, થોડા તો જોઈએ, જરૂર પૂરતા તો જોઈએ. ભાઈ જરૂર પૂરતા જોઈએ એટલે જરૂરનો અર્થ શું? અહીંયા એક તરફ આપણે દ્રવ્યની સ્વતંત્રતાની વાત કરીએ, પૈસો એ જુદું દ્રવ્ય અને અનુકૂળતા એ જુદી વસ્તુ, અને છતાંય પૈસા દ્વારા અનુકૂળતા પ્રાપ્ત થાય એ કેવી રીતે બને? એટલે એ વાત તો હજી પડી જ છે, અને જેને એ વાત પડી છે, એવી રૂચિ પડી છે, એ ભલે એ ઇન્દ્રિયોના વિષયોને સેવતો નથી, પણ ઇન્દ્રિયોના વિષયો દ્વારા પોતાને સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય એવો અભિપ્રાય એને હજી ગયો નથી, તેને વિષય સેવનનો અભિપ્રાય મટ્યો નથી. અને એના જેવું બીજું પણ આપણે સાથે લઈએ તો એમ પણ કહી શકીએ કે પર પદાર્થો મને દુઃખી કરે છે એ અભિપ્રાય હજી એને ટળ્યો નથી. બીજા લોકો, બીજા પદાર્થો મને દુઃખી કરે, મને દુઃખ આપે, એને લીધે થઈને મને તકલીફ થાય, આ બધી ઉપાધિઓ છે ને, ઘરની ઉપાધિ ને છોકરાઓની ઉપાધિ ને આ બધું, એ ઉપાધિને કારણે થઈને હજી અમને સમય મળતો નથી ને આ બધી જે વાત કરવામાં આવે છે એમાંની એક પણ ઉપાધિ એના આત્માને સ્પર્શતી નથી, એ પોતે સામેથી એમ લઈને બેઠો છે, એ અભિપ્રાયમાં છે. એવો અભિપ્રાય સ્વાધ્યાય કરવા છતાં પણ હજી જતો નથી, એના ઉપર વિચાર કરવા જેવો છે કે વિષય સેવનનો અભિપ્રાય મટ્યો નથી. એવી જ રીતે એ પર પદાર્થો તરફ જે દ્વેષ ભાવ છે એવો અભિપ્રાય વર્તે છે એ પણ ક્યાં મટ્યો છે? પર પદાર્થો તરફ એ દુઃખી કરે છે, આ વસ્તુ છે હજી પડી છે અને આ જાય ત્યારે અમને શાંતિ થાય, આ એક ઉપાધિ ટળે એટલે અમને પછી શાંતિ થાય, એવો જે અભિપ્રાય પડ્યો છે એ અભિપ્રાય પણ એને છોડવાનો છે. હજી અમારે ધંધાની આટલી મોટી ઉપાધિ છે અને આ બધું લઈને બેઠા છીએ, આટલો ધંધો પોળો વિકસાવીને બેઠા છીએ, એટલે એ બધી ઉપાધિ જ્યાં સુધી છે ત્યાં સુધી ભાઈ હજી એવો સ્વાધ્યાયનો સમય મળે નહીં. એ બધું જાય પછી અમે નિરાંતે ધર્મ કરીશું, પછી અમે સ્વાધ્યાય કરવાના છીએ. પછી અમે નક્કી જ કર્યું છે કે પછી દિવસમાં 4 કલાક સ્વાધ્યાય કરવો છે, 6 કલાક સ્વાધ્યાય કરવો છે, બસ પછી બીજું કાંઈ જોઈતું નથી. આ ઉપાધિ છે ને એટલે, અરે પ્રભુ એ ઉપાધિ ક્યાં તારી છે? એ તારી પહેલાય હતી નહીં, અત્યારે પણ નથી. એના પ્રત્યેનો તારો અભિપ્રાય ખોટો છે, એ અભિગમ તે ખોટો અપનાવ્યો છે કે એ તને દુઃખ આપે છે, તું જોડાઈ ગયો છે એની સાથે. રવિશંકર મહારાજ દારૂ છોડાવતા હતા, રવિશંકર મહારાજ ગામડે ગામડે ફરી અને એ વખતમાં લોકોને દારૂ છોડાવતા હતા. તો એક વખત એક દારૂડીઓ એવો તેમની પાસે આવ્યો અને પછી એને વાત કરી કે ભાઈ દારૂ છોડ, આ તે બધી વાત કરી, પણ કે હવે દારૂ ક્યાં મને છોડે છે એમ કરીને વાત પેલા એ સામી કરી. થોડી વાર પછીથી કંઈક વાત કરતા કરતા અચાનક જ રવિશંકર મહારાજ ઉભા થઈ ગયા અને એક થાંભલો હતો એને પકડી લીધો, પકડી અને પછી જોર જોરથી બૂમો પાડવા માંડ્યા કે મને છોડાવો, મને છોડાવો. એટલે પેલો જે દારૂડીઓ બેઠો હતો એ હસવા માંડ્યો, કરે કે મહારાજ તમે શું કરી રહ્યા છો? તો કે આ મને થાંભલો પકડીને બેઠો છે, મને છોડાવો છોડાવો. પેલો ફરીથી હસવા માંડ્યો, કરે મહારાજ તમે પોતે થાંભલાને પકડીને બેઠા છો અને તમે છોડાવો છોડાવવાની ક્યાં વાત કરો છો? છોડી દો ને એટલે છૂટી જશે. રવિશંકર મહારાજ પછી એ થાંભલો છોડીને પેલાને કહ્યું, ભાઈ આ તું શું બોલ્યો? છોડી દો એટલે છૂટી જશે એ વાત જ મારે તને સમજાવવી હતી કે દારૂને તે પકડ્યો છે, દારૂએ તને નથી પકડ્યો. આપણે પણ ધર્મમાં પર પદાર્થો મને દુઃખ આપે છે એ ઉપાધિને કારણે મને સ્વાધ્યાયનો સમય નથી મળતો, હું મારા આત્મામાં નથી જઈ શકતો, હું વિચલિત થઈ જાઉં છું, આ બધું અભિપ્રાયમાં છે, એ અભિપ્રાયને છોડવો જ રહ્યો. જેવો વિષય સેવનનો અભિપ્રાય છે એવો જ આ પણ અભિપ્રાય છે. અહીંયા કહે છે ને કે એ વિષય સેવનનો અભિપ્રાય મિથ્યા દ્રષ્ટિને હજી પડ્યો છે, એટલે ભલે એ વિષયને સેવતો નથી છતાં એ ઇન્દ્રિયના વિષયમાંથી જ પોતાને શાંતિ સુખ અને આનંદની પ્રાપ્તિ છે એવો અભિપ્રાય એને પડ્યો છે, તેથી તેને કર્મનો બંધ થાય છે. કે છે કે અજ્ઞાની ભલે સામગ્રીને સેવે નહીં, પણ અંતરમાં તેને રાગનો રસ છે, રૂચિ છે, એને ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેની રૂચિ છે, તેને વિષય સેવનનો અભિપ્રાય મટ્યો નથી, તેને સવિશેષ રાગ શક્તિ અસ્થિપણે રહેલી છે, જે વડે તે રાગનો સ્વામી થાય છે, અને આ કારણે અજ્ઞાની અણસેવતો થકો પણ સેવક છે, સેવતો નથી છતાં પણ એ સેવક છે, અને જ્ઞાની સેવતો થકો અસેવક છે, એટલે એ બંને વચ્ચે આ રીતે ભેદ છે. જ્ઞાની સેવતો થકો અસેવક છે અને અજ્ઞાની અણસેવતો થકો સેવક છે. આવી વાત પાઠમાં કરી છે. અહીંયા કોઈકે કહ્યું કે ગુરુદેવ તમે પાઠનો કંઈક જુદો અર્થ કરો છો, ભલે કર્મને લઈને નહીં તો પણ જ્ઞાનીને રાગનો ભાવ તો કંઈક આવી જાય છે ને. અને આગળ ગાથા 194માં પણ આવી ગયું ને કે જ્ઞાની પણ કર્મના ઉદયને સાતા અસાતાને ઓળંગતો નથી. કર્મનો ઉદય આવ્યો છે એમાં સાતા કે અસાતા આવી છે એને એ ઓળંગતો નથી, અને તેને પર્યાયમાં સુખ દુઃખ વેદાય છે તો પછી તેને અસેવક કેમ કયો? એ સેવે છે છતાં અસેવક કેમ કયો? આ તો અસત્ય છે, આ તો જુઠ્ઠું છે. ગુરુદેવે ફરીથી આ વાત સમજાવી. ગુરુદેવ કહે છે કે બાપુ એમ નથી ભાઈ, ધર્મી જીવ એને કહીએ જેને અંતરમાં આત્મસંવેદનમાં અતિન્દ્રિય આનંદના સ્વાદનું વેદન થયું છે. અતિન્દ્રિય આનંદના સ્વાદનું વેદન થયું છે. આ વ્રત કરે ને તપ કરે ને ભક્તિ કરે માટે ધર્મી છે એમ નહીં, કેમ કે એ તો બધો સ્વભાવ છે. આ તો સર્વરાગના વિકલ્પથી ભિન્ન પડીને નિર્વિકલ્પ આનંદ રસના સ્વાદને જેણે ચાખ્યો છે, નિર્વિકલ્પ વિકલ્પ વિના પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદના રસને જેને આસ્વાદ્યો છે તે ધર્માત્મા છે, તે ધર્મી છે, જ્ઞાની છે. આવા ધર્મી જીવને રાગમાં રૂચિ નથી, રસ નથી, એને રાગના પોષણ ન હોય ભાઈ. એ રાગ એને તો ઝેર જેવો લાગે, રાગનું ધણી પણ એને નથી. આખું વિશ્વ તેને પર પદાર્થ તરીકે ભાસે છે, એવી જેની શ્રદ્ધા છે, એવી જેની માન્યતા છે, તેથી તેમાં તેને રસ નથી. વિશ્વ છે, કિંચિત રાગ છે, પણ એમાં એને રસ નથી, રૂચિ નથી, સ્વામિત્વ નથી. તેથી કહ્યું કે એ સેવવા વાળો સેવક હોવા છતાં પણ એ અસેવક છે, ભોગતા હોવા છતાં પણ એ અભોગતા છે. આવી વાત છે. અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી થોડીક વાત આપણે લઈએ. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં એક મહત્વની વાત છે. 53માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે શુદ્ધ ચિદાનંદ ઘન સ્વરૂપ ભગવાન આત્મા છે, પોતાનો આત્મા. શુદ્ધ ચિદાનંદ ઘન સ્વરૂપ ભગવાન આત્મા છે, તેમાં અંતર્મુખ થઈ અનુભવ કરતા અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવવો અને આવો હું આનંદ સ્વરૂપ પૂર્ણ પરમાત્મા છું એવી પ્રતીતિ થવી તે સમ્યક દર્શન છે. જો અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કહ્યું છે, અહીંયા ત્રીજા પુરુષ એક વચનની વાત નથી. અહીંયા તો એમ કહ્યું કે આવો હું, અહીંયા હું એના ઉપર જોર છે. શુદ્ધ ચિદાનંદ ઘન સ્વરૂપ ભગવાન આત્મા છે, તેમાં અંતર્મુખ થઈ અનુભવ કરતા અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવવો અને આવો હું આનંદ સ્વરૂપ પૂર્ણ પરમાત્મા છું એવી પ્રતીતિ થવી તે સમ્યક દર્શન છે. આવા સમ્યક દર્શન વિના જૈન ધર્મ શું ચીજ છે એ લોકોને ખબર નથી. બાપુ, સમ્યક દર્શન એ જ ધર્મનું પહેલું પગથિયું છે અને આત્મા અનુભવની સ્થિરતા દ્રઢતા થવી તે જૈન ધર્મ છે. બાકી આ સિવાય વ્રત તપ દયા દાન આદિ કઈ ધર્મ નથી, એ તો બધો સ્વભાવ છે. તો આ રીતે આ ગાથા આપણે પૂરી કરીએ છીએ. આનો બીજો બધો ઘણો વિસ્તાર આપણે કરી ચૂક્યા છીએ. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત જય દિન.